એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપનું સ્વાગત છે. આપણે બધા જીવનભર કંઈક ને કંઈક શીખતા રહીએ છીએ, બરાબર? ક્યારેક પરીક્ષા માટે, ક્યારેક નોકરી માટે, ક્યારેક તો બસ
નવું જાણવાની મજા માટે.
હા, પણ સવાલ એ છે કે આપણી જે શીખવાની રીત છે, શું એ ખરેખર અસરકારક છે? જે શીખીએ છીએ એ લાંબો સમય ટકે છે ખરું?
એ જ વાત છે, અને એટલે જ આજે આપણે એક રસપ્રદ પુસ્તક પર ચર્ચા કરવાના છીએ.
બરાબર. મેક ઇટ સ્ટેક, ધ સાયન્સ ઓફ સક્સેસફુલ લર્નિંગ, આ પુસ્તકનો સારાંશ છે આપણી પાસે. અને હું કહીશ કે આ પુસ્તક આપણી જે સામાન્ય માન્યતાઓ છે ને શીખવા વિશેની, એને ખરેખર પડકારે છે જડમૂળથી.
અને અત્યારના સમયમાં નહીં, ચારે બાજુથી આટલી બધી માહિતી આવતી હોય ત્યારે અસરકારક રીતે શીખવું અને યાદ રાખવું એ તો એક સુપર પાવર જેવું છે.
ચોક્કસ, એકદમ સાચી વાત.
મને લાગે છે કે આ પુસ્તક આપણને એ જ શીખવી શકે છે. તો ચાલો શરૂ કરીએ. હા, ચોક્કસ. પહેલા લેખકોની વાત કરી લઈએ. આ પુસ્તક પાછળ ત્રણ લોકો છે. એક છે પીટર સી બ્રાઉન. એ પોતે વાર્તાકાર છે, એટલે એમની લખવાની શૈલી બહુ આમ સરળ અને રસપ્રદ છે.
ઓકે.
અને બીજા બે છે હેનરી એલ રોડિગર થર્ડ અને માર્ક એ મેકડેનિયલ. આ બંને વોશિંગ્ટન યુનિવર્સિટીના કોગ્નેટિવ સાયકોલોજિસ્ટ છે, એટલે કે મગજ કેવી રીતે શીખે છે એના વૈજ્ઞાનિકો.
હા, રોડિગર અને મેકડેનિયલ, મેં સાંભળ્યું છે એમના વિશે. એમનું કામ તો દાયકાઓ જૂનું છે આ ફિલ્ડમાં, માનવ સ્મૃતિ અને શીખવાની પ્રક્રિયા પર.
બિલકુલ. અને જે મુખ્ય કોન્સેપ્ટ્સ છે ને આ પુસ્તકના, જેમ કે રિટ્રાઇવલ પ્રેક્ટિસ અને સ્પેસિંગ ઇફેક્ટ, એના પર એમનું સંશોધન પાયાનું ગણાય છે.
એટલે આ લોકો ખાલી વાતો નથી કરતા, એમણે આ બધું પ્રયોગોથી સાબિત કર્યું છે.
બરાબર. અને પછી પીટર બ્રાઉન આવે છે, જે આ બધા વૈજ્ઞાનિક તારણોને આપણી રોજિંદી ભાષામાં વાર્તાઓ સાથે વણી લે છે, એટલે વાંચવામાં સરળ લાગે.
એટલે એક પરફેક્ટ કોમ્બિનેશન જેવું થયું, વૈજ્ઞાનિક ચોકસાઈ અને સરળ રજૂઆત. સરસ.
હા,
તો પુસ્તકનો મુખ્ય આઈડિયા શું છે? ટૂંકમાં મને જે સમજાયું એ તો એવું છે કે આપણે જે રીતે શીખીએ છીએ, વારંવાર વાંચવું, હાઇલાઇટ કરવું, પરીક્ષા પહેલાં ગોખી નાખવું, એ બધું ખરેખર કામ નથી કરતું.
સાચી વાત. આ સાંભળીને જ મોટાભાગના લોકોને આંચકો લાગે, કારણ કે આપણે આ જ કરતા આવ્યા છીએ.
હા યાર,
પુસ્તક કહે છે કે આ બધી સરળ લાગતી રીતો લાંબા ગાળે બિનઅસરકારક છે. એના બદલે લેખકો એક નવો શબ્દ આપે છે, ઇચ્છનીય મુશ્કેલીઓ, ડિઝાયરેબલ ડિફિકલ્ટીઝ.
ઇચ્છનીય મુશ્કેલીઓ એટલે કે અઘરી લાગે એવી રીતો.
હા, એવી પદ્ધતિઓ જે શરૂઆતમાં થોડી મહેનત માંગે, થોડી અઘરી લાગે, જેમ કે જે વાંચ્યું એને યાદ કરવાનો પ્રયાસ કરવો પુસ્તક બંધ કરીને.
ઓહ હા.
અથવા તો અભ્યાસ વચ્ચે થોડો ગેપ રાખવો, તરત જ રિવિઝન નહીં, થોડા સમય પછી. કે પછી જુદા જુદા વિષયોને ભેળવીને ભણવું. આ બધું શરૂઆતમાં અઘરું લાગે, પણ પુસ્તક કહે છે કે આ મુશ્કેલીઓ જ જ્ઞાનને મગજમાં એકદમ પાક્કું કરે છે.
એટલે શીખવું એટલે મગજમાં કંઈક નાખવું એટલું જ નહીં, પણ અંદરથી એને બહાર કાઢવાની મહેનત કરવી.
હા બરાબર. એ સક્રિય પ્રક્રિયા છે, નિષ્ક્રિય નથી.
તો આ પુસ્તક આપણને શીખવે છે કે આપણે કેમ ભૂલી જઈએ છીએ અને યાદશક્તિને મજબૂત કેવી રીતે બનાવવી લાંબા ગાળા માટે. ચાલો હવે થોડું ઊંડાણમાં જઈએ. પ્રકરણોમાં શું વાત છે? શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆત જ આમ સીધી વાતથી થાય છે. પ્રકરણ 1 કહે છે કે શીખવા વિશે આપણી જે સમજ છે ને એ ઘણીવાર ખોટી હોય છે.
ઓહ.
આપણે જાણકારીના ભ્રમમાં ફસાઈ જઈએ છે. ઇલ્યુઝન ઓફ ફ્લુએન્સી. કોઈ વસ્તુ વારંવાર વાંચો એટલે પરિચિત લાગે, એમ લાગે કે આવડી ગયું.
હા હા, થાય છે એવું. આ તો વાંચેલું છે એમ લાગે.
પણ એ ખાલી ઓળખાણ હોય, સાચી સમજણ ના હોય. પરીક્ષામાં એ જ સવાલ આવે ત્યારે ખબર પડે.
બરાબર. તો આ ભ્રમથી બચવું કઈ રીતે?
એનો જવાબ પ્રકરણ 2માં છે, જે પુસ્તકનો હીરો કહી શકાય, રિટ્રાઇવલ પ્રેક્ટિસ. રિટ્રાઇવલ પ્રેક્ટિસ.
રિટ્રાઇવલ પ્રેક્ટિસ એટલે?
એટલે માહિતીને મગજમાંથી બહાર કાઢવાની કોશિશ કરવી સક્રિય રીતે. ખાલી વાંચવાને બદલે પુસ્તક બંધ કરો અને યાદ કરો શું વાંચ્યું. જાતે સવાલ પૂછો, જવાબ આપો.
ટેસ્ટ જેવું?
હા, એક રીતે સ્વપરીક્ષણ અને ટેસ્ટિંગ ઇફેક્ટ પણ કહે છે. અને સંશોધન કહે છે કે આ બહાર કાઢવાની ક્રિયા યાદશક્તિને જબરજસ્ત મજબૂત બનાવે છે, વાંચવા કરતાં ઘણી વધારે.
ઓકે, એટલે ટેસ્ટથી ડરવાને બદલે એનો ઉપયોગ કરવો જોઈએ શીખવા માટે. પણ પેલું રાતોરાત ગોખવાનું શું? એ તો બધા કરે છે.
હા, અને પ્રકરણ 3 એ ગોખણપટ્ટી એટલે કે ક્રેમિંગની વાત કરે છે. પુસ્તક સાફ કહે છે કે એનાથી થોડા સમય માટે યાદ રહે, કદાચ પરીક્ષા પતી જાય.
હા,
પણ એ જ્ઞાન ટકે નહીં, બહુ જલ્દી ભૂલી જવાય. એની સામે સ્પેસ્ડ રિપીટિશન.
સ્પેસ્ડ રિપીટિશન
એટલે વચ્ચે સમય રાખીને પુનરાવર્તન.
બરાબર.
અભ્યાસ સત્રો વચ્ચે યોગ્ય ગેપ રાખો, આ લાંબા ગાળાની યાદશક્તિ માટે જાદુઈ છે. મજાની વાત એ છે કે થોડું ભૂલી જવું અને પછી ફરી યાદ કરવાનો પ્રયત્ન કરવો, એનાથી યાદશક્તિ વધુ મજબૂત થાય છે.
શું વાત છે, ભૂલવું ફાયદાકારક છે. આ તો સાવ ઊંધું લાગ્યું. અને પેલું બીજું શું કહ્યું? ઇન્ટરલીવિંગ
એ પણ પ્રકરણ 3માં જ છે. એનો મતલબ એ કે એક જ પ્રકારની વસ્તુ સતત પ્રેક્ટિસ કરવાને બદલે,
જેમ કે ગણિતના એક જ ફોર્મ્યુલાના દાખલા,
હા, એને બદલે એક જ અભ્યાસ સત્રમાં જુદા જુદા પણ સંબંધિત વિષયો કે સ્કિલ્સને મિક્સ કરીને પ્રેક્ટિસ કરવી, ગણિતમાં જ જુદા જુદા ચેપ્ટરના દાખલા ભેગા ગણવા.
ઓકે.
શરૂઆતમાં આ અઘરું લાગે, કન્ફ્યુઝિંગ લાગે, પણ લાંબા ગાળે મગજ જુદા જુદા પ્રોબ્લેમ્સને ઓળખતા શીખે છે, જ્ઞાન વધુ ફ્લેક્સિબલ બને છે.
એટલે આ બધી રીતો, રીટ્રાઈવલ, સ્પેસિંગ, ઇન્ટરલીવિંગ, થોડી આમ મહેનત માંગે છે, સરળ નથી.
બિલકુલ. અને એ જ આખો પોઈન્ટ છે પ્રકરણ 4નો, ઇચ્છનીય મુશ્કેલીઓ, ડિઝાયરેબલ ડિફિકલ્ટીઝ. લેખકો કહે છે કે જો શીખવું સાવ સહેલું અને આરામદાયક લાગતું હોય ને,
તો કદાચ બરાબર નથી શીખી રહ્યા.
હા, જ્યારે મગજને થોડો જોર પડે, થોડો સંઘર્ષ કરવો પડે માહિતી યાદ કરવા કે સમસ્યા ઉકેલવા, ત્યારે જે માહિતી મગજમાં ઊંડે ઉતરે છે, મજબૂત બને છે. જેમ કે જવાબ જોયા પહેલા જાતે ઉકેલ શોધવાનો પ્રયત્ન કરવો, એને જેનરેશન કહે છે.
ઓકે, પણ આમાં પેલો ભ્રમ ના થાય કે મને આવડી ગયું છે પણ ખરેખર ના આવડ્યું હોય.
સારો મુદ્દો છે. એના માટે પ્રકરણ 5 છે, જાણવાનો ભ્રમ, ઇલ્યુઝન્સ ઓફ નોઈંગ. આપણે ઘણીવાર આપણી સમજને ઓવર એસ્ટિમેટ કરીએ છીએ.
હા, એ તો થાય.
આનાથી બચવા માટે નિયમિત સ્વપરીક્ષણ એટલે કે સેલ્ફ ટેસ્ટિંગ બહુ જરૂરી છે. એ આપણને અરીસો બતાવે છે કે આપણે ખરેખર ક્યાં છીએ. આને જ મેટાકોગ્નિશન કહેવાય.
મેટાકોગ્નિશન
એટલે પોતાની શીખવાની પ્રક્રિયા વિશે વિચારવું, આપણે શું જાણીએ છીએ, શું નથી જાણતા, ક્યાં ભૂલ થાય છે, એ સમજવું.
સમજાયો. પોતાની જાતને ઓળખવી શીખવાના સંદર્ભમાં. હવે પેલી વાત, લર્નિંગ સ્ટાઇલ્સ, કોઈ કે હું જોઈને શીખું, કોઈ કે સાંભળીને, એનું શું?
પ્રકરણ 6 એની જ વાત કરે છે અને બહુ સ્પષ્ટ રીતે કહે છે કે આ લર્નિંગ સ્ટાઇલ્સનો જે આખો સિદ્ધાંત છે ને, વિઝ્યુઅલ, ઓડિટરી, કિનેસ્થેટિક, એને કોઈ મજબૂત વૈજ્ઞાનિક આધાર નથી.
શું વાત કરો છો, આ તો બધે સાંભળવા મળે છે.
હા, પણ પુરાવા કહે છે કે કોઈની સ્ટાઇલ પ્રમાણે ભણાવવાથી શીખવામાં કોઈ ખાસ ફરક નથી પડતો. ઉલટું, બધા લોકો બધી જ ઇન્દ્રિયો અને પદ્ધતિઓનો ઉપયોગ કરે ત્યારે સૌથી સારું શીખે છે.
એટલે કોઈ એક સ્ટાઇલમાં બંધાઈ જવાની જરૂર નથી.
બિલકુલ નહીં.
આ તો ખરેખર મહત્વની વાત છે. તો આ બધી અસરકારક પણ કદાચ થોડી અઘરી પદ્ધતિઓ અપનાવવા માટે આપણી માનસિકતા પણ યોગ્ય હોવી જોઈએ, ખરું ને?
ચોક્કસ. એ જ વાત પ્રકરણ 7માં છે, ગ્રોથ માઇન્ડસેટ, વિકાસલક્ષી માનસિકતા. જો આપણે માનીએ કે આપણી બુદ્ધિ કે ક્ષમતા ફિક્સ નથી, પણ મહેનત અને સાચી રીતથી વિકસાવી શકાય છે,
તો જ આપણે આ મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર થઈશું.
બરાબર. અને વિજ્ઞાન પણ કહે છે કે આપણું મગજ બદલાઈ શકે છે, ન્યુરોપ્લાસ્ટિસિટી. એટલે સારી પદ્ધતિ અને પોઝિટિવ માનસિકતા આ બંને સાથે મળીને કામ કરે છે.
અને છેલ્લું પ્રકરણ,
પ્રકરણ 8માં આ બધા સિદ્ધાંતોને વાસ્તવિક જીવનમાં કેવી રીતે ઉતારવા, વિદ્યાર્થીઓ માટે, શિક્ષકો માટે, ટ્રેનર્સ માટે, એના નક્કર સૂચનો આપ્યા છે.
વાહ, ખરેખર આમ આંખ ખોલી નાખે એવી ચર્ચા. તો આમાંથી મુખ્ય સંદેશા શું લઈ શકીએ આપણે? પહેલું તો મને એ લાગ્યું કે જે સહેલું લાગે એ હંમેશા સારું ના હોય, શીખવામાં થોડી મહેનત જરૂરી છે, પેલી ઇચ્છનીય મુશ્કેલીઓ.
બરાબર. બીજું અને સૌથી મહત્વનું, કદાચ સક્રિય રીતે યાદ કરવાનો પ્રયાસ કરવો, એક્ટિવ રિટ્રાઈવલ. વારંવાર વાંચવા કરતાં ક્વિઝ કરવી, જાતે સવાલ પૂછવા, એ બધું વધુ પાવરફુલ છે. આપણા દેશમાં પરીક્ષાઓનું આટલું દબાણ હોય ત્યાં આ બહુ કામનું છે.
હા, ત્રીજું ગોખણપટ્ટી નહીં, એના બદલે સમયનું અંતર રાખીને રિવિઝન કરવું, સ્પેસિંગ, અને જુદા જુદા ટોપિક્સ મિક્સ કરીને ભણવું, ઇન્ટરલિવિંગ, લાંબા ગાળા માટે આ જ કામ આવે.
ચોથું પેલું ભ્રમ કે મને બધું આવડી ગયું, એનાથી સાવધાન રહેવું, નિયમિત પોતાની જાતને ચકાસતા રહેવું, મેટાકોગ્નિશન.
અને પાંચમું,
શીખવું એ નિષ્ક્રિય નથી, સક્રિય પ્રક્રિયા છે, માહિતી સાથે રમો, એને સમજો, જોડો.
અને આ બધું ખાલી સ્ટુડન્ટ્સ માટે નથી, બરાબર? આપણે બધા જે કંઈ નવું શીખતા હોઈએ જોબમાં, શોખ માટે, બધાને લાગુ પડે.
બિલકુલ. પુસ્તકમાં અમુક વાક્યો ખરેખર યાદ રહી જાય એવા છે. જેમ કે એક છે, અસરકારક શીખવાની પદ્ધતિઓ ઘણીવાર આપણી સહજ સમજથી વિપરીત હોય છે.
હા, એટલે જે ઇઝી લાગે એના પર તરત વિશ્વાસ ન કરવો. અને બીજું પેલું, પ્રયાસપૂર્ણ શિક્ષણ ટકી રહે છે, સરળ શિક્ષણ રેતી પરના લખાણ જેવું છે.
આજે છે અને કાલે નથી, એકદમ સીધી વાત.
મહેનતનું ફળ મીઠું હોય છે એ અહીં પણ લાગુ પડે છે.
અને ટેસ્ટિંગ વિશે શું કહ્યું તું? પરીક્ષણ, ટેસ્ટિંગ એ માત્ર માપનનું સાધન નથી,
તે શીખવાનું, સુધારવાનું એક શક્તિશાળી સાધન છે.
આનાથી ટેસ્ટનો ડર ઓછો થાય, એ પણ શીખવાનો જ એક ભાગ છે. અને છેલ્લું પેલું આત્મજાગૃતિવાળું, આપણે પોતે ક્યારે સારી રીતે શીખી રહ્યા છીએ ને ક્યારે નહીં તેના નબળા નિર્ણાયક છીએ.
એટલે પોતાની જાત પર સવાલ ઉઠાવતા રહેવું પડે. ઓકે, તો આ બધી થિયરી થઈ, પણ રોજબરોજમાંનો ઉપયોગ કેમ કરવો? કોઈ વિદ્યાર્થી શું કરી શકે?
સૌથી સહેલું, વાંચ્યા પછી ચોપડી બંધ કરીને મનમાં યાદ કરે, મુદ્દા બોલે, પોતાના શબ્દોમાં નોટ્સ બનાવે.
હા, રીટ્રાઈવલ.
પછી રિવિઝન માટે ટાઈમ ટેબલ બનાવે, આજે, પછી બે દિવસ પછી, પછી અઠવાડિયા પછી, એમ ગેપ રાખીને.
સ્પેસિંગ
ઇલનો ઉપયોગ કરવો પડે. એના વિશે જાતે વિચારે, સવાલ પૂછે, રીટ્રાઈવલ, અને સમયાંતરે એને તાજી કરે, સ્પેસિંગ. કંપનીઓની ટ્રેનિંગ પણ આ રીતે ડિઝાઇન થાય તો વધુ ફાયદો થાય.
અને રોજિંદા જીવનમાં ધારો કે નવી ભાષા શીખવી છે,
શબ્દો ગોખવાને બદલે ફ્લેશકાર્ડથી ટેસ્ટ કરે, વાતચીત કરવાની પ્રેક્ટિસ કરે, રોજ થોડું કરે, પણ જૂનું રિવિઝન સમયાંતરે કરતો રહે, વ્યાકરણ અને શબ્દો ભેગા શીખે.
સમજાયું. એટલે ધારો કે કોઈ પરીક્ષાની તૈયારી કરે છે તો ખાલી વાંચ વાંચ કરવાને બદલે
ક્વિઝ બનાવે, જૂના પેપર સોલ્વ કરે, જુદા જુદા વિષયો વચ્ચે સ્વિચ કરે, થોડા દિવસ પહેલા ભણેલું ફરી જુએ. શરૂઆતમાં અઘરું લાગશે, પણ પરિણામ સારું આવશે.
મારા માટે તો આ આખી ચર્ચાની સૌથી મોટી વાત એ રહી કે જે વસ્તુ આપણને અઘરી લાગે છે, જે થોડી મહેનત માંગે છે, એ જ ખરેખર કામની છે. સરળ હંમેશા સારું નથી, આ વિચાર જ બહુ પાવરફુલ છે.
અને મારા માટે પેલું મેટાકોગ્નિશન, એટલે કે પોતાની શીખવાની પ્રક્રિયા વિશે સભાન થવું, અને પેલી લર્નિંગ સ્ટાઇલ્સ જેવી ખોટી માન્યતાઓમાંથી બહાર આવવું, આપણે પોતે જ આપણી શીખવાની રીતને વધુ સારી બનાવી શકીએ છીએ, આ પુસ્તકનો રસ્તો બતાવે છે.
ટૂંકમાં, કેવી રીતે શીખવું એ શીખવું, એ જ આજની દુનિયામાં સૌથી જરૂરી સ્કિલ છે કદાચ.
સાચી વાત.
અને મેક ઇટ સ્ટીક એના માટે એક સરસ ગાઈડ છે. આશા રાખીએ કે આ ચર્ચાથી આપણને બધાને પોતાની શીખવાની રીતો વિશે વિચારવાની પ્રેરણા મળશે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.